നമോസ്തു നമോ അരിയന്താണു നമോ സിദ്ധാണു നമോ അരിയാണു നമോ വജ്രായണു നമോ യേശുവസാവണു ഓംകാരബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിന കാമദം മോക്ഷദം ചൈവ ഓംകാരായ നമോ നമഃ. മംഗളം ഭഗവാൻ വിരോമംഗളം ഗൗതമഗണി മംഗളം കുണ്ടകുന്ദാര്യുജന്ദർമോസ്തമംഗളം സർവമംഗളമംഗല്യം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമാണം ജയനം ജയതു സാധനം. നമഃ സമയ സാരായ ശ്വാനുപത്യാ ചകാശത്തെ ചിത് സ്വഭാവായ ഭാവനാശ്രമം.
એક છ ઢાળા નામનું પુસ્તક આજથી 150 વર્ષ પહેલા 150 વર્ષ પહેલા એક ગ્રસ્થી જ્ઞાની થયા એને બનાવેલું છે, જેનું નામ દોલતરામજી છે. છ ઢાળામાં પ્રથમ ઢાળમાં એમ સમજાવે છે કે આત્મા ચાર ગતિમાં જન્મીને મરીને અનંત કાળથી દુઃખી થઈ રહ્યો છે. એક સમય માત્ર પણ એને ચાર ગતિમાં સુખની પ્રાપ્તિ થઈ નથી. એનું મૂળ કારણ હોય તો દુઃખનું મૂળ કારણ એનું અજ્ઞાન છે, અથવા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રના જે પરિણામ થાય છે તે દુઃખનું કારણ છે. હવે એ દુઃખથી છૂટવું હોય અને સુખ પ્રાપ્તિ કરવી હોય તો એ સુખનું કારણ શુદ્ધ આત્માનું અવલંબન લઈને સમ્યક દર્શન, એટલે આત્મા જેવો છે એવું સદ્ધાન, જેવો આત્મા છે એવું જ્ઞાન, અને જેવો આત્મા છે એની અંદર રમણતા લીનતા એવી ચારિત્રની દશા, એ ત્રણ પ્રકારના વિતરાગી પરિણામ પ્રગટ થતા અનાદિકાળનું દુઃખ ચાલ્યું જાય છે અને આત્મિક સુખની શરૂઆત થાય છે, તેને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. હવે એનું પાનું 30મું છે, ત્રીજી ઢાળ છે 30મું પાનું. ઢાળ એટલે ગાથા. તાસ બ્રહ્મન કી હઈ બહુ કથા, પઈ કછું કહું કહી મુનિ યથા, કાલ અનંત નિગોદ મંજાર, વીતો એકેન્દ્રી તનધાર. અનંત કાળથી એ નિગોદાદી એકેન્દ્રી દશામાં રખડતો હતો. એને મુનિરાજ દુખ્યા પ્રાણીને દુઃખની નિવૃત્તિ અર્થે, સુખની પ્રાપ્તિ અર્થે જે કંઈ કહ્યું છે તેના પ્રમાણમાં હું કહીશ. તો કહે છે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તેજ દુઃખથી છૂટવાનો અને સુખી થવાનો ઉપાય છે. સમ્યક દર્શન એટલે જેવો આત્માનો સ્વભાવ છે, વર્તમાન પરિણામમાં વિભાવ છે ખરા, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયાના પરિણામમાં વિભાવ છે, પણ એ વિભાવથી ભિન્ન એક સ્વભાવ આત્માનો અનાદિ અનંત એવો ને એવો રહી ગયો છે. એ સ્વભાવ છે, એ સ્વભાવનો ઘાત થઈ શકતો નથી. પરિણામમાં જ્ઞાનનો અભાવ થઈને અજ્ઞાન પ્રગટ થયું, સમ્યક દર્શન ન પ્રગટ થતા મિથ્યા દર્શન પ્રગટ થયું, અને વિતરાગ ભાવ પ્રગટ ન થતા રાગભાવની પ્રગટતા છે. એવા ત્રણ પ્રકારના પરિણામમાં પરિણામ વિકાર હોવા છતાં પણ આત્માનો મૂળ જે સ્વભાવ છે એ એવો ને એવો શુદ્ધ ચિદાનંદ આત્મા અંતરમાં બિરાજમાન છે. એ વર્તમાન પરિણામનું આશ્રય છોડીને, લક્ષ છોડીને, પુણ્યને પાપના પરિણામનું લક્ષ છોડીને, પરિણામને છોડીને નહીં, દેહને છોડીને નહીં પણ દેહનું લક્ષ છોડીને, આઠ કર્મને છોડીને નહીં પણ આઠ કર્મનું લક્ષ છોડીને, પુણ્ય પાપના પરિણામ છોડીને નહીં, પણ એનું લક્ષ્ય છોડીને. એનું લક્ષ્ય છોડીને એટલે શું કે પહેલા દેહને પોતાનો માનતા હતા, એ દેહનું લક્ષ્ય હતું. હવે દેહ મારો નથી, દેહ એ પુદ્ગલનો પિંડ અને અજીવ તત્વ છે, હું એક ચૈતન્ય આત્મા છું. એમ એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન કરીને દેહની દ્રષ્ટિ છોડવી, દેહમાં આત્મબુદ્ધિ છોડવી, તેને દેહનું લક્ષ્ય છોડ્યું કહેવામાં આવે છે. દેહ છોડવાનો નથી, દેહ છોડી શકાતો નથી, દેહને છોડવું એ આત્માનો ધર્મ નથી. પણ દેહ મારો છે એવો જે મમત્વ ભાવ, એ છૂટી શકે છે. એ આત્માનું લક્ષ્ય કરતા હું તો એક જાણનાર જ્ઞાન ને આનંદ સ્વભાવી આત્મા રહેલો છું. હું જીવ તત્વ છું અને આ દેહ છે તે અજીવ તત્વ છે. અજીવ તત્વ હોવાથી દેહ મારો નથી, એનું નામ દેહનું લક્ષ્ય છૂટું કહેવાય. દેહમાં આત્મબુદ્ધિ છોડવાનો ઉપદેશ છે. દેહ છોડી શકાતો નથી, કેમ કે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય ને આત્મા ગ્રહણ કરી શકતો નથી, તેથી આત્મા પરદ્રવ્યને છોડી પણ શકતો નથી. એનું લક્ષ્ય છૂટી જાય છે એટલે કે દેહમાં મમતા છૂટે છે. દેહ રહી જાય છે, દેહની મમતા છૂટે, મોહ છૂટી જાય. એમ આઠ પ્રકારના કર્મનો સંયોગ સંબંધ, જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ છે. એની 148 પ્રકૃતિ છે. એના બે ભેદ, ઘાતી કર્મ ને ઘાતી કર્મ. એ જળ છે, જેમ આ દેહ છે એ પુદ્ગલની રચના છે, જળ છે, એમ આઠ કર્મ અંદરમાં સૂક્ષ્મ છે. એ આઠ કર્મ છોડવા નથી, પણ આઠ કર્મનું લક્ષ્ય છૂટે છે. આઠ પ્રકારના કર્મ તો આગળ જતા જ્યારે આત્મા આત્માના સ્વભાવમાં લીન થાય ત્યારે આઠ પ્રકારના કર્મ એનો કાળ પાકે ત્યારે એના કાળે અને એના કારણે છૂટી જાય છે. આઠ પ્રકારના કર્મનો સંયોગ સંબંધ થયો છે. અજ્ઞાન ભાવનું નિમિત્ત પામીને કર્મનો સંયોગ સંબંધ છે ખરો, પણ એ આઠ પ્રકારના કર્મ એને છોડાતા નથી, પણ એનું લક્ષ્ય છોડવાનો ઉપદેશ છે. પછી આઠ પ્રકારના કર્મ તો જ્યારે આત્મા ચારિત્ર અંગીકાર કરે હાયર સ્ટેજમાં ત્યારે સ્વરૂપમાં લીન થતા એ આઠ પ્રકારના કર્મમાંથી ચાર ઘાતી કર્મ પહેલા જાય અને ચાર અઘાતી કર્મનો અભાવ પછી થાય. પણ એ કર્મનો વિયોગ તો એના કારણે અને એના સકાળે છૂટે છે, પણ એનું લક્ષ્ય છૂટી જાય છે. લક્ષ્ય છૂટી જાય છે એટલે એવી એક મિથ્યા માન્યતા થઈ છે કે કર્મના ઉદયથી હું સુખી દુઃખી થાઉં છું. સાતાવેદનીનો ઉદય હોય તો હું સુખી થાઉં, અને અસાતા કર્મની વેદનીનો ઉદય હોય તો હું દુઃખી થાઉં. એ વાત 100% ખોટી છે. સર્વજ્ઞ ભગવાનના શ્રીમુખમાંથી એ વાત આવી નથી. હા, સુખી દુઃખી થાય છે ત્યારે કર્મને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે, પણ કર્મ કોઈને જડ કર્મ ચેતનને દુઃખ આપે કે જડ કર્મ ચેતન આત્માને સુખ આપે એવી શક્તિ એનામાં નથી. પણ એમ માનવું કે કર્મના ઉદયથી હું દુઃખી થાઉં છું, એ એનું અજ્ઞાન છુપાવવા માટે કરે છે. જીવ માયા કપટ કરી રહ્યો છે કે હું શું કરું, હું દુઃખી થાઉં છું, એ કર્મના ઉદયથી દુઃખી થઈ રહ્યો છું. પણ સર્વજ્ઞ ભગવાન એમ ફરમાવે છે કે તું તારા અજ્ઞાનથી દુઃખી થઈ રહ્યો છો, તારા દોષથી તું દુઃખી થઈ રહ્યો છે. દોષનો સ્વીકાર કર કે મારો દોષ એટલો કે મારા સ્વભાવને ભૂલી અને પરદ્રવ્યને પરભાવને મારા માનવા એ દોષ છે. જીવ અજ્ઞાનમય દોષથી દુઃખી થાય છે, પણ કોઈ એને જડ કર્મ કે લોક કર્મ પર પદાર્થ એને સુખ દુઃખ આપી શકતું નથી. એવી મિથ્યા માન્યતાને છોડી દેવી કે કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ, એમ જાણીને કર્મ તો એક જગતના પદાર્થો છે આત્માથી ભિન્ન, એમ જાણીને કર્મનો લક્ષ છોડવું કે કર્મના ઉદયો મને દુઃખ આપતા નથી પણ કર્મના ઉદયથી હું દુઃખી થાઉં છું એવી જે ભ્રમણા એ છોડવા જેવી છે. તદ્દન વાત નવી લાગશે પણ ભાઈ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે અને થોડોક અભ્યાસ કરે તો ન્યાયથી એને ખ્યાલ આવી જાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યને બિલકુલ કિંચિત માત્ર કોઈ સુખ દુઃખ આપી શકતું નથી. સુખ દુઃખ જે થાય છે એ એના અજ્ઞાન ભાવથી થાય છે. દુઃખી પણ અજ્ઞાન ભાવથી ને સુખી પણ જ્ઞાનથી, આત્મિક સુખ જ્ઞાનથી પ્રગટ થાય, એમ જાણીને આઠ કર્મનું લક્ષ છોડ્યું અને આત્માનું લક્ષ કરવું. બે વાત કરી. ત્રીજી વાત, પુણ્યપાપના પરિણામ જે થાય છે પર્યાયમાં દશામાં હાલતમાં ક્ષણમાં પાપ ને ક્ષણમાં પુણ્ય એ બે પ્રકારના ભાવ વિભાવ ભાવ છે. એ મારો સ્વભાવ ભાવ, મારો સ્વભાવ તો જ્ઞાન દર્શનને ચારિત્રના વિતરાગી પરિણામ, એ આત્માની જાતના આત્માને આશરે આત્માને અવલંબે થતા હોવાને કારણે એ મારો સ્વભાવ છે. પણ પુણ્ય પાપના પરિણામ એ મારો સ્વભાવ નથી. એમ જેને વિભાવને સ્વભાવપણે માનવો એનું નામ પુણ્ય પાપનું લક્ષ કર્યું કહેવાય. હવે પુણ્ય પાપના પરિણામને વિભાવ જાણીને એનાથી જુદો સ્વભાવ છે એનું લક્ષ કરતા પુણ્યને પાપના પરિણામ ઉપરથી લક્ષ છૂટી જાય છે, પુણ્ય પાપના પરિણામ રહી જાય છે. જ્યાં સુધી એ ગ્રહસ્થ અવસ્થામાં છે, ચારિત્ર પ્રગટ નથી થતું, ત્યાં સુધી પાપના પરિણામ અને પુણ્યના પરિણામ ગુણસ્થાનની પરિપાટી પ્રમાણે આવી જાય છે. ચતુર્થ ગુણસ્થાને એને યોગ પાપના પરિણામ, પંચમ ગુણસ્થાન શ્રાવક થાય પાપ મને ઘટવા અને પુણ્યના પરિણામ પણ આવે ને ધર્મના પરિણામ પણ હોય. છઠ્ઠા સાતમા ગુણસ્થાને પાપના પરિણામ સર્વથા છૂટી જાય, પુણ્યના પરિણામ હોય અને સાથે ધર્મના પરિણામ પણ હોય. એમ પરિણામો થાય છે પણ પરિણામોનું લક્ષ છૂટી જાય. આ પુણ્યના પરિણામ મારા, એમ પુણ્યના પરિણામ અને પુણ્યના ફળની જે રૂચિ પ્રીતિ એ છૂટી જાય છે. પુણ્યના પરિણામ છૂટતા નથી. આર્ય જીવને દયા દાન કરુણા કોમળતાના ભાવ, એની ભૂમિકાને યોગ, દેવશાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિ યાત્રા એવા શુભ ભાવ હોય છે, પણ શુભ ભાવ નો પ્રેમ અને રૂચિ છૂટે છે જ્યારે આત્માનો મહિમા આત્માને આવે છે, આત્માની રૂચિ થાય છે, ત્યારે પુણ્ય અને પુણ્યના ફળની રૂચિ છૂટી જાય છે. આત્માની રૂચિ એટલા માટે કરવી કે અનંત કાળથી પુણ્યની રૂચિમાં પડ્યો છે, પુણ્યનો પ્રેમી થયો છે, પુણ્યના ફળનો પ્રેમ કરે છે. એમાં ચાર ગતિનું દુઃખ મળ્યું. દેવગતિ પણ પુણ્યથી મળે પણ દુઃખરૂપ છે, એ હમણાં આવશે. ચારે ગતિ દુઃખરૂપ છે. એક પંચમ ગતિ સિદ્ધ ગતિ સુખરૂપ છે એ કહેશે. માટે દુઃખનું કારણ જાણીને એના પ્રત્યેની રૂચિ છોડવી. પાપના પરિણામનું તો લક્ષ છોડવા જેવું છે પણ પુણ્યના પરિણામનું અવલંબન છોડવા જેવું છે. પુણ્યના પરિણામ રહી જાય પણ પુણ્યના પરિણામ મારા છે અને એક કર્તવ્ય છે મારું અને એ કરતા કરતા મારો મોક્ષ થાય એને ધર્મના પરિણામ માનવા એ અજ્ઞાન છે. માટે એની રૂચિ છોડી અને આત્માની રૂચિ કરવી. જો સુખી થવું હોય તો ચાર ગતિમાં દુઃખ તો છે, દુઃખ તો કઈ તેડાવવાની જરૂર નથી, તો આવીને ઉભું જ છે. હવે દુઃખથી છુટકારો કેમ થાય એનો ઉપાય સમજવા જેવો છે. દુઃખી તો બધા છે, એનો ઉપાય બતાવે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તેજ દુઃખથી છૂટવાનો અને સુખી થવાનો ઉપાય છે. એક જ ઉપાય છે, પણ તે મહાદુર્લભ છે, અતિ દુર્લભ છે. અનંત કાળે નિગોદમાંથી નીકળી ત્રસપણું પામવું દુર્લભ. ત્રસ એટલે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય ને ત્રસ કહેવાય. ત્રસમાંય પચિન્દ્રિય પણ દુર્લભ. પાંચ ઇન્દ્રિયનો યોગ થવો ઉઘાડ એ દુર્લભ. તેમાં સંગનીપણું એટલે મનવાળું પ્રાણી થવું એ દુર્લભ. સંગની થાય તો તેમાં ઘણા ક્રૂર તિર્યંચ ને નરકમાં જાય, તેમાં મનુષ્યપણું દુર્લભ. તેમાં આર્યક્ષેત્ર ને ઉત્તમ જૈનકુળ મળવું દુર્લભ. તેમાં દીર્ઘ આયુ, લાંબુ આયુ, ઇન્દ્રિયાદિની પૂર્ણતા અને સાચા દેવગુરુનો સંગ મળવો દુર્લભ. આટલું મળવા છતાં અંદરમાં આત્માની રૂચિ, પ્રીતિ, આત્માનો પ્રેમ અને સમ્યક દર્શન પ્રગટ કરવા તે દુર્લભ છે, અશક્ય નથી, દુર્લભ છે. પુરુષાર્થ માગે છે ને તેમાંય રત્નત્રય તથા તેની અખંડ આરાધના એ તો સૌથી દુર્લભ છે. બધા દુર્લભમાં દુર્લભ એવા આ રત્નત્રય ધર્મને જાણીને ઘણા જ આદરપૂર્વક તેની આરાધના કરો. આત્માની વિરાધના અનંતકાળથી કરી, આત્માની આરાધના એક સમય ન કરી. પુણ્યની આરાધના કરી, પુણ્યની સેવા કરી, પણ ભગવાન આત્મા અંદર વિરાજમાન છે એની આરાધના, ઉપાસના, સેવા એને એક સમય માત્ર પણ રૂચિપૂર્વક કરી નથી. અને ચાર ગતિમાં 84 લાખ યોનિમાં જીવ રખડે છે. ઘણા આદરપૂર્વક તેની આરાધના કરો એ બુદ્ધિ દુર્લભ ભાવનામાં ઉપદેશ છે. હવે ચોથી ઢાળ આવે છે. ત્રણ ઢાળ પૂરી થઈ, ત્રણ ગાથા, 6 ઢાળાનું પુસ્તક છે એટલે 6 અધિકાર. એમાં પહેલા ઢાળ, પહેલી ઢાળ એટલે પહેલો અધિકાર, એમાં 3 ગાથા પૂરી થઈ. ચોથી ગાથા એનું મથાળું. હે જીવ સાંભળ આ તારા દુઃખની કથા. તું જે દુઃખી થઈ રહ્યો છો અનંતકાળથી, એ તારા દુઃખની કથા તો સાંભળ. જો દુઃખની કથા સાંભળીશ તો ક્યાં કારણે હું દુઃખી છું એનું કારણ તારે લક્ષમાં આવશે, અને પછી એ કારણ દુઃખનું કારણ છે એ છોડવાનો પ્રયત્ન તું કરીશ અને સુખના કારણને સેવીશ. હે જીવ સાંભળ આ તારા દુઃખની કથા. તિર્યંચ ગતિના દુઃખોનું વર્ણન. તિર્યંચ એટલે ઢોર, કાગડા, કૂતરા એ બધાને તિર્યંચ. તિર્યંચ એટલે જેનું શરીર આડું હોય, કીડી, મકોડા, માકડ એ બધાના શરીર તીછા હોય, તીર્છા ને તિર્યંચ કહેવાય. શાસ્ત્રીય ભાષામાં એને તિર્યંજ કહેવાય. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય એ બધાના શરીર આડા છે એને તિર્યંજ કહેવાય. એક શ્વાસ મેં 8-10 વાર જૈનમો મેરો ભયો દુઃખ ભાર. નિક્ષી ભૂમિ જલ પાવક ભયો પવન પ્રત્યેક વનસ્પતિ થયો. જીવોના દુઃખની કથાનું વર્ણન કરુણા કરીને જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, તું રાચી રહ્યો છો કે મારા જેવો કોઈ સુખી નથી, ભગવાન તને દુઃખી કહે છે. તું દુઃખ્યો છો, તને આત્માના સુખનો સ્વાદ જ આવ્યો નથી, એટલે તને આ ઓછા દુઃખમાં સુખની ભ્રાંતિ થઈ ગઈ છે. તીવ્ર દુઃખો હોય ત્યારે તો જીવને દુઃખ લાગે, પણ કઈક બહારની અનુકૂળતા દેખાય એટલે કે મારા જેવો કોઈ સુખી નથી, અને જગતના અજ્ઞાની ગાંડા પ્રાણી પણ એને એમ કહે કે આ હા હા મોટા શેઠિયા છે, બંગલા છે, મોટર છે, આટલી દુકાનો ચાલે છે. જ્ઞાનીઓ કહે છે કે કશાયની મંદતાનું દુઃખ એ ખરેખર સુખ નથી, સુખનો આભાસ તને થયો છે, સુખ નથી. નિગોદ દશા વખતે, નિગોદ એટલે બટેટા લસણ ડુંગળી કંદમૂળની અંદર, એક સોયની અણી ઉપર જેટલી કણી નાનામાં નાની રીએ એમાં અસંખ્ય શરીર છે, અને એક શરીરની અંદર અનંતાજીવો છે. એ અનંતાજીવો કેટલા છે કે સીધ પરમાત્મા અત્યાર સુધી અનંતા થયા એના કરતા પણ અનંત ગુણા જીવ એમાં છે. કેમ શ્રદ્ધામાં બેસે? આ અભ્યાસ નહીં કોઈ જાતનો, જૈન દર્શન ઉપર અનન્ય શ્રદ્ધા જોઈએ એ પણ નહીં. આ પણ સાચું ને આ પણ સાચું. આ અરે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા, ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્મા, એક સમયમાં જ્યાં કેવળ જ્ઞાન થયું, ત્રણ કાળ ત્રણ લોક જડ અને ચેતન અનંત પદાર્થનું એક સમયમાં ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન જેને પ્રગટ પ્રત્યક્ષ થયું તે પરમાત્માની વાણીમાં ચાર ગતિના દુઃખનું વર્ણન આવ્યું, એમાં નિગોદના જીવનું વર્ણન કરે છે કે નિગોદ દશા વખતે એક શ્વાસ જેટલા કાળમાં 18 વખત જન્મ ને મરણ કર્યા. જન્મ જરા ને મૃત્યુ એનું દુઃખ અનંતું છે. તો આ નિગોદના ભવમાં આ બધા જીવોએ નિગોદમાં ભવ કરી લીધા છે. આ તો અહીંયાથી બહાર નીકળીને અત્યારે આ મનુષ્ય ભવ મળ્યો છે. અનંતકાળ નિગોદમાં મારો ને તમારો બધા હાથમાં અનંતકાળ ગયો. જન્મને ધગધગતા તેલમાં તળાવું વગેરે ઘણા દુઃખોનો ભાર સહન કર્યો. સિદ્ધ દશા આત્માના આનંદથી ભરેલી છે, નિગોદ દશા દુઃખના ભારથી ભરેલી છે. અહીં તો જરીક પ્રતિકૂળતા આવે કે અપમાન આદિ થાય, કોઈ કોઈનું અપમાન કરે તો પિત્તો ફાટી જાય એવું દુઃખ થાય. અપમાન આદિ થાય ત્યાં રાડ નાખે છે. પણ ભાઈ પૂર્વે અનંતકાળ તે કેવા દુઃખમાં ગયો એ બધું તું ભૂલી ગયો. અરે એ યાદ કરતા પણ વૈરાગ આવે એવું છે. પોતાના દુઃખનો જ્યાં પ્રકાર ખ્યાલ આવે ત્યાં એને વૈરાગ આવે, એટલે એના દુઃખના કારણને છોડી અને આત્માનું શરણ લેવાનો ભાવ એને આવે. અજ્ઞાનથી તે નિજ સ્વરૂપને ભૂલીને પોતાનો જે શુદ્ધ આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા બિરાજમાન છે, દેહથી ભિન્ન, આઠ કર્મથી જુદો અને પુણ્ય પાપની લાગણીથી ભિન્ન અને જ્ઞાન આનંદથી અભિન્ન, આત્મા જ્ઞાનાદિ ભાવથી અભિન્ન છે અને રાગાદિથી ને દેહથી આત્મા જુદો છે. ભાઈ અજ્ઞાનથી તે નિજ સ્વરૂપને ભૂલીને ઘણા દુઃખ ભોગવા ને ઘણા લાંબા કાળ સુધી ભોગવા તેનું વર્ણન વાણીમાં પૂરું નથી આવતું. અનંત ગુણથી ભરેલા આખા આત્માને જ્યાં મિથ્યાત્વથી ઢાંકી દીધો ને જ્યાં જ્ઞાનાદિને અનંતમાં ભાગનો ઉગાડ રહ્યો એવી નિગોદ દશાના અનંત દુઃખના જીવે સંસારનો અનંત કાળ ગુમાવ્યો છે. સમુચયપણે એકેન્દ્રીમાં ઉપરાઉપરી જન્મ મરણ કર્યા કરે તો તેમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ અસંખ્ય પૂદગલ પરાવર્તન એટલે અનંતકાળ છે. આહા, કે છે નિગોદના ભવમાં આત્મા એટલા કાળ સુધી જન્મ ને મરણ કરે તો એટલા કાળ સુધી રહે કે જેમાં એની ગણતરી લાખો કરોડો અબજો વર્ષમાં ગણતરી ન થઈ શકે એટલો કાળ સુધી જો ત્યાં રહે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એટલો કાળ રહી શકે છે. જીવોએ અજ્ઞાનથી રાગની ભાવના ભાવી છે પણ રત્નત્રયની ભાવના કદી ભાવી નથી. આચાર્ય ભગવાન ફરમાવે છે નિયમસારમાં કે મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત આદિક ભાવરે ભાવ્યા નથી પૂર્વે જીવે. પૂર્વકાળમાં એને શુદ્ધ આત્માની આરાધના કરી નથી, વિરાધના કરી છે અને રાગની આરાધના કરી છે. રાગની નિરંતર સેવા કરે છે, કોઈ પરની તો સેવા કરી શકતો નથી પણ પરની હું સેવા કરી શકું છું એવા અભિમાનને સેવે છે, રાગને સેવે છે પણ આત્માને એની આરાધના એક સમય માત્ર કરીની આત્માની ઉપાસના કરતો નથી. જીવોએ અજ્ઞાનથી રાગની ભાવના ભાવી છે પણ રત્નત્રયની ભાવના કદી ભાવી નથી. ભાવના એટલે પરિણમન, ભાવના એટલે પરિણમન, પર્યાય એ પલટવું. રાગમાં એકમેક થઈને પરિણમો પણ સમ્યક દર્શનાદિ રૂપે પરિણમો નહીં. તેથી જીવ સંસારમાં રખડી રહ્યો છે. સમ્યક દર્શનાન ચારિત્રની પ્રાપ્તિ ને મિથ્યાત્વાદીનો ત્યાગ એવી દશા જીવને મહાદુર્લભ છે. સમ્યક દર્શનનું ગ્રહણ અને મિથ્યાત્વનો ત્યાગ, ગ્રહણપૂર્વક ત્યાગની વિધિ જીનાગમમાં રહેલી છે. કષાયને છોડો, ક્રોધને છોડો, માનને છોડો, એ રીતે છૂટી શકે નહીં. પણ જ્યારે આત્મા વિતરાગ ભાવનું ગ્રહણ કરે છે ત્યારે એને મિથ્યાત્વાદી ભાવનો સેજે ત્યાગ હોય છે. ગ્રહણપૂર્વક ત્યાગ એને સમીચીન સમ્યક પ્રકારે ત્યાગ કહેવામાં આવે છે. ગ્રહણ વિનાનો જે ત્યાગ એને ભગવાન ધર્મનો ત્યાગ કહે છે. ત્યાગના નામે જગતના જીવો ઠગાય છે. ભાઈ, ત્યાગની વાત ભગવાને કરી છે, વાત સાચી છે પણ કોનું ગ્રહણ કરવું કે ગ્રહણપૂર્વક ત્યાગ હોય? ગ્રહવાનું તો ભૂલી ગયા અને ત્યાગમાં રહી ગયા, એકાંતે ત્યાગ. કશાયની મનતા થાય પણ કાંઈ એમાં ધર્મ ન થાય ને મિથ્યાતાદીનો, એવી દશા જીવને મહાદુર્લભ છે. એના વગર અનંતા જીવોના થોકે થોક નિગોદમાં દુઃખ સાગરમાં પીડ્યા છે. અનંતમાં ભાગના જીવો જ નિગોદમાંથી બહાર આવે છે. એક કોર બાકીના બધા જીવો ને બીજી કોર નિગોદના જીવો, તેમાં જ્યારે જુઓ ત્યારે નિગોદના જીવો અનંત ગુણા જ રહેશે. તે નિગોદમાંથી નીકળીને પૃથ્વીકાય વગેરેમાં આવવું પણ દુર્લભ છે. ત્યાં મનુષ્યપણાની દુર્લભતાની તો શી વાત. જેવી રીતે આખા જગતના જીવો ગ્રહણપૂર્વક ત્યાગમાં પણ પુણ્યનું ગ્રહણ કરી અને પાપનો ત્યાગ તો કરે છે. ઘણા જીવો એવા હોય છે વૈરાગવાન કે પાપના પરિણામનો ત્યાગ કરે અને પુણ્યના પરિણામનું ગ્રહણ કરે, એ પણ ગ્રહણપૂર્વકનો ત્યાગ નથી. કેમ કે પુણ્યનું ગ્રહણ એ પણ કષાયનું જ ગ્રહણ છે. પાપનો ત્યાગ એ તીવ્ર કષાયનો ત્યાગ અને પુણ્યનું ગ્રહણ એ મંદ કષાયનું ગ્રહણ છે. સર્વજ્ઞ ભગવાનના મતમાં તો કષાય માત્રનો ત્યાગ અને અકષાય એટલે વિતરાગ ભાવનું ગ્રહણ, એવો ગ્રહણપૂર્વક ત્યાગનો અર્થ છે. હવે વિતરાગ ભાવનું ગ્રહણ કેમ થાય? કે જેથી કરીને મિથ્યાત્વાદી ભાવોનો ત્યાગ થઈ જાય. તો પુણ્ય પાપના પરિણામથી ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાનથી પણ ભિન્ન, અંતર અતિન્દ્રિય મહાપદાર્થ પ્રભુ બિરાજમાન છે એનું લક્ષ કરી, એની દ્રષ્ટિ કરી અને એનો અનુભવ કરવો, એ અનુભવ કરતા સમ્યક દર્શન જે પ્રગટ થાય ત્યારે સમ્યક દર્શન વિતરાગી પરિણામ છે એનું ગ્રહણ થાય ત્યારે મિથ્યાત્વનો અભાવ થાય છે, તેથી તેને મિથ્યાત્વનો ત્યાગ કર્યો કહેવામાં આવે છે. આ ગ્રસ્ત અવસ્થામાં શરૂઆતમાં થઈ શકે છે, પછી તે આત્મા સમ્યક દ્રષ્ટિ થયા પછી હવે ચારિત્ર અપેક્ષાએ ગ્રહણ ત્યાગની વિધિ અપનાવે છે. તો જેમ જેમ આત્મા સ્વભાવનું અવલંબન લેતો જાય છે તેમ તેમ તે આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવરૂપ થતો જાય છે, અને જેમ જેમ વિજ્ઞાન ઘન સ્વભાવ એટલે વિતરાગ દશા વધતી જાય છે તેમ તેમ રાગની માત્રા છૂટતી જાય છે, એને ગ્રહણપૂર્વક ત્યાગ કહેવામાં આવે છે. આવું ગ્રહણપૂર્વક ત્યાગ થતાં 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 એક કાળ એવો આવે છે કે સર્વાંશે સ્વભાવનું ગ્રહણ થઈ જાય છે અને સર્વાંશે વિભાવ વિકૃત ભાવનો અભાવ થાય છે, ત્યારે તેને પરમાત્મ દશા કહેવામાં આવે છે. શ્રદ્ધા તો જો પોતાને સુખી થવું હોય તો સાચી શ્રદ્ધા કરવી અને ખોટી શ્રદ્ધા છોડવી, દેહને આત્મા માનવો એ તો વિપરીત શ્રદ્ધા ખોટી શ્રદ્ધા છે. દેહને આત્મા માનવો તો દેહને તો આ બાળી નાખશે, દેહનું તો નાશ થઈ જશે, તો પછી આત્માનો નાશ થાય છે? આત્માનો નાશ થતો નથી, આત્મા જુદો છે દેહ જુદો છે. માટે દેહને આત્મા ન માનતા દેહને જે જાણનાર છે, જેમાં જાણક તત્વ છે, ચેતન તત્વ છે તે હું છું, અને આ દેહ એ જળ અને પર છે, દેહ અહીંયા રહી જાય છે, હું અહીંથી ચાલ્યો જાઉં છું. તો દેહ આત્માનો હોય તો જ્યાં જ્યાં આત્મા પરગતિમાં જાય પરલોકમાં ત્યાં ત્યાં દેહ એની સાથે આવવો જોઈએ, પણ દેહ સાથે નથી આવતો, દેહનો તો વિયોગ થાય છે. માટે દેહ તે આત્મા નથી, દેહથી જુદો જ્ઞાનમય આત્મા છે કે જે આત્મા પરલોકમાં જાય તો એની સાથે સાથે એનું જ્ઞાન જાય છે. તો આત્મા જ્ઞાનમય છે પણ દેહમય નથી, માટે દેહ આત્માનો નથી, દેહ અહીંયા રહી જાય છે, પૈસો ટકો અહીં રહી જાય છે, કોઈ હારે લઈ જતું. એક ભાઈ મુંબઈમાં રાજકોટના ભાઈ છે, શ્રીમંત માણસ, પણ એને આ ચાર ગતિનું દુઃખ, ભાઈ શું હવે આમાંથી કેમ છુટકારો થાય એનો વિચાર એને આવ્યા કરે, પણ કઈ અંદરમાં પુરુષાર્થ ઉપડે નહીં. જેટલા પ્રમાણમાં જોઈએ ધાર્મિક પુરુષાર્થ ઉપડે નહીં, એટલે કાંઈક પણ એમાં મારી ભૂલ રહી જાય છે એમ એને લાગતું હતું, પણ ભૂલ એને મળતી નહોતી. ત્યારે મારી પાસે એકાંતમાં આવ્યા અને મને પૂછ્યું કે ભાઈ, મને મારો પુરુષાર્થ અંદરમાં ગતિ કરતો નથી, વધતો નથી, તો એનું શું કારણ છે? મહેનત તો કરું છું પણ કઈ આગળ વધતું નથી. ત્યારે મેં એમ કહ્યું કે ભાઈ, તમને પૈસો કમાવાની તીવ્ર લાલસા, તીવ્ર અભિલાષા, તીવ્ર લોભ છે. શ્રીમદ રાજચંદ્રજી તો કહ્યું છે કે જો તને આજીવિકાનું સાધન હોય, ગ્રસ્તી જીવને હાથ લાંબો ન કરવો, એટલું ક્ષમ્ય છે, પણ એથી વધારે પછી કઈ મેળવવાની ભાવના ને પાછળ બહુ ગુમાવી દેવો એ તો નુકસાનનું કારણ છે. પણ તમને તો તીવ્ર કશા એવો છે લોભનો, કોઈને ક્રોધની વિશેષતા, કોઈને માનની, કોઈને માયાની, કોઈને લોભની, ચારે પ્રકારના કષાયો તો અજ્ઞાની પાસે છે જ, પણ કોઈને કોઈ કષાયની અધિકતા હોય, કોઈને માનની અધિકતા બહુ હોય, જ્યાં માન આપે તો ખુશી ખુશી થઈ જાય, અને કોઈને લોભની અધિકતા હોય. તો કોઈ પૈસો કમાવાનો તમને બહુ લોભ છે એ તમને આગળ વધવામાં નડે છે. હવે તમારી પાસે 5-5-50 લાખ છે અને છતાંય પણ આટલું તમને લોહવાટ પૈસા કમાવાનો લોહવાટ એ તો તમને નડતરૂપ થાય છે ભાઈ. ત્યારે એને કાન પકડ્યો, વાત તમારી સાચી છે. લોહવાટ તો પૈસાનો લોભ તો એવો છે, શું કહું કે મેં હું કયો તમારા મનમાં જે હોય કહી દો. તો કે લોભ કસાય તો પૈસાનો એટલો છે, પૈસા જ સર્વસ્વ અમે માનીએ. એવો લોભ ઉપડ્યો છે કે કદાચ અહીંથી પરલોકમાં જવાનું થાય તો કરજ માથે કરી અમારો પૈસો તો લઈ જાવો, પણ કરજ કરીને ડ્રાફ્ટ કઢાવીને પરલોકમાં લઈ જાય. કેમ કે કરજ કરીએ એ ચૂકવશે છોકરાઓ, અમારે તો પછી ક્યાં ચૂકવવાનો આવવાનો છે. એવો લોભ છે ડ્રાફ્ટ કઢાવીને લઈ જવાનો, પણ ડ્રાફ્ટ કઢાવી શકાતો નથી, નકર તો આવું કર્તવ્ય પણ અમે કરીએ કે એવો એને એકરાર કર્યો. અને એને પશ્ચાતાપ થયો, પછી એ વાતનો એને ખ્યાલ આવ્યો કે વાત સાચી છે, આમાં આગળ વધાતું નથી. હોય ગ્રહસ્થીને પૈસા રળવાનો, કમાવાનો, ખાવા પીવાનો હોય ખરો લોભ, પણ એની કોઈ હદ તો જોઈએ ને. હા હા, એની મર્યાદા જોઈએ, મર્યાદા બહાર. આ તો એમ આત્માને ગ્રહણ પૂર્વક ત્યાગની વિધિ એવી સુંદર લખી છે શાસ્ત્રોમાં કે ચાર પ્રકારના ભગવાને આશ્રવો કયા છે. આશ્રવો એટલે આત્માના દોષ, આત્માના દોષનું નામ આશ્રવ છે. મિથ્યાત, અવ્રત, કષાય અને યોગ. હવે એના ત્યાગની વિધિ પણ ક્રમસર થાય છે. સમ્યક દર્શન એટલે આત્માની શ્રદ્ધા અનુભવપૂર્વક થાય, તો સમ્યક દર્શનના ગ્રહણ પૂર્વક મિથ્યાત્વનો ત્યાગ થાય. પછી જેમ આત્મા આત્મામાં લીન થાય, ચારિત્ર વધે, તેમ તેમ અવ્રત નામ પાપના ભાવનો થઈ જાય ત્યાગ. પછી વિશેષ સ્થિરતા થાય તો કષાયનો અભાવ થાય, ચાર કષાયનો. અને પછી વિશેષ લીન થતા યોગ નામનો જે આશ્રવ કંપન જે છે, કંપન આત્માના પ્રદેશનું કંપન થાય છે, એને યોગ નામનો આશ્રવ કહે છે. તેનો અભાવ થઈ સિદ્ધ પરમાત્મા થાય છે. એમ જેમ જેમ વિતરાગ ભાવનું ગ્રહણ કરે તેમ તેમ રાગનો ત્યાગ થાય. એમ અધરથી કોઈ રાગનો ત્યાગ થઈ શકતો નથી. એને વિતરાગ ભાવનું ગ્રહણ શુદ્ધ આત્માનો અનુભવ કરતા થાય છે. લાગે વાત જગતને કે હવે આવી લંડનમાં આત્માના અનુભવની વાત શું હશે, પણ ભાઈ પણ આત્માના અનુભવ વિના ધર્મ જ થતો નથી. આત્માને સમજવો પડશે, આત્માને જાણવો પડશે, આત્માનું લક્ષ્ય કરવું પડશે, આત્મામાં આંશિક સ્થિરતા કરવી પડશે. ધ્યાન દ્વારા, આત્માના ધ્યાન દ્વારા સ્થિરતા થાય છે, પણ આત્માનું સ્વરૂપ શું એ જ્યાં ખબર ન હોય તો કોનું ધ્યાન કરે. અને ધ્યાન કરતા સ્થિરતા થતી નથી, મન ક્યાંયનું ક્યાંય ચાલ્યું જાય. માટે પેલા જ્ઞાનીઓએ ફરમાવ્યું એવા આત્માના સ્વરૂપને પેલા જાણવો જોઈએ. આત્માનું સ્વરૂપ એવું છે કે પેલા આત્મા અમૂર્તિક છે, અરૂપી છે. આ રૂપી પદાર્થ જે દેખાય છે એ બધા જડ પૂદગલના ચિત્રામણો છે. ઇન્દ્રિય જ્ઞાનથી જે જણાય છે, આંખથી સ્પર્શ ઇન્દ્રિયથી જણાય, જીભથી જણાય, ઘ્રાણ એટલે નાકથી જણાય, આંખથી જણાય કે કાનથી જણાય, એ પાંચ ઇન્દ્રિયના વિષયોથી જેટલા જેટલા પદાર્થ, ટાઢાઉના પદાર્થ, ખાટા મીઠા પદાર્થ, દુર્ગંધ સુગંધ, કાળા ધોળા પદાર્થ, શબ્દની અવસ્થા, એ બધા પાંચ ઇન્દ્રિયના જે વિષયો છે એ બધા પૂતગલનો ઠાર છે, એમાં કોઈ ચેતનનો અંશ નથી. એમ જાણીને એ પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે મમતા છોડવી જોઈએ. અને એનાથી ભિન્ન જુદો આત્મા જ્ઞાનમય છે, આનંદમય છે, એમાં અનંત અનંત ગુણો રહેલા છે, એમાં મુખ્ય જ્ઞાન છે, જેમાં જાણવું 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 થયા કરે છે, એ જાણનાર તે આત્મા છે અને જે જણાય છે તે અનાત્મા છે. આ બધું જે જણાય છે એ આત્મા નથી પણ અનાત્મા છે, જળ અને પૂતગલનો ઠાઠ છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા રૂપી પદાર્થ જણાય, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા અરૂપી આત્મા જાણી શકાતો નથી. માટે જેટલો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે એટલો મારાથી પર અને ભિન્ન છે, તેમાં મારું ક્યાંય અસ્તિત્વ નથી એમ જાણીને એ પાંચ ઇન્દ્રિયના વિષયોને જાણવાની ઈચ્છાને છોડવી જોઈએ. આત્મા અરૂપી છે, અમૂર્તિક છે, એમાં જ્ઞાનની ગુણો છે, એનું કઈ પ્રૂફ ખરું કે હા, જેમાંથી જાણવાની ક્રિયા શરૂ થાય હોય એનું નામ આત્મા છે અને જેમાં જાણવાની ક્રિયા ન હોય એ અનાત્મા છે, એ જડ છે. આ પદાર્થો છે એ બધા જડ છે, આમાં કઈ જાણવાની ક્રિયા નથી, આમાં સુખ દુઃખની લાગણી થતી નથી, માટે એ જડ છે. જડ અને ચેતન એ બેનો વિવેક એટલે ભેદ જ્ઞાન પ્રથમમાં પ્રથમ કરવા જેવું છે. આત્માનું સ્વરૂપ અમૂર્તિક અરૂપી હોવા છતાં આત્મા જ્ઞાનમય છે, દર્શનમય છે, આનંદમય છે. હવે એ અરૂપી આત્મા દેખાતો નથી અને કેમ શ્રદ્ધા કરવી? ભાઈ, આ પદાર્થો છે એમ જણાય તો છે કે નહીં? તો એ જાણનાર છે કોણ છે? એ જાણનાર છે તે તું છો, તે આત્મા છો. અને જે જણાય છે તે પૂતગલ દેહાદી ભિન્ન છે તારાથી, એમ જાણીને આત્મા હોવાની શ્રદ્ધા ને જ્ઞાન વિચાર કરે તો થઈ શકે એવું છે. બિલકુલ આત્મા નથી એ તો નાસ્તિકનો મત છે. જ્ઞાનીઓ કહે છે કે પ્રત્યક્ષ દેખાય અમને તો જ માનીએ, એમ અજ્ઞાનીનો તર્ક છે કે આત્મા અમને દેખાતો નથી તો અમે કેમ માનીએ. ત્યારે જ્ઞાનીઓ એને કહે છે કે જેટલું તું પ્રત્યક્ષ જો એની જ તને શ્રદ્ધા આવે, બાકીનો શ્રદ્ધા તને ના આવે ને તો કે અમને શ્રદ્ધા ના આવે, અમે તો પ્રત્યક્ષ જોઈએ તો જ અમે સાચું માનીએ. ત્યારે જ્ઞાનીઓ એને એમ કહે કે તારા પિતાશ્રીના પિતાશ્રી હતા કે નહોતા? ઉજરી ગયા હોય એની વાત છે, હયા તો એની વાત નથી. પણ તારા પિતાના પિતા, અરે એના પિતા, અરે એના પિતા, કે ઈ તો હોય જ ને કે, પણ તે જોયા છે કે ના જોયા નથી? તો એ કેમ છે એમ શ્રદ્ધા કેમ આવી? તને શ્રદ્ધા કેમ આવી? એમ આત્મા અનાદિ અનંત છે એમ તારા અનુભવથી સિદ્ધ થાય છે કે કાલે તો હતો કે નહીં? કે કાલ તો હતો. આજે તું છો કે આજે હું છું? આવતીકાલે તું હઈશ તો કે આજે આવતીકાલે હઈશ? તો ત્રણ કાળનું તને જ્ઞાન થઈ ગયું કે આત્મા અનાદિ અનંત છે એમ બરાબર શ્રદ્ધામાં આવી શકે છે. અને જાણવાની ક્રિયા જેનામાં થાય તે આત્મા છે અને જેનામાં જાણવાની ક્રિયા ન હોય એને જડ કહેવામાં આવે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. આત્મા જાણવાનો સ્વભાવ છોડે નહીં અને જડ અચેતન ન જાણવાનો સ્વભાવ છોડે નહીં. ન જાણવું ન જાણવું ન જાણવું ન જાણવું એનો સ્વભાવ, જાણવું 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 આત્માનો સ્વભાવ. બેના સ્વભાવ ભિન્ન ભિન્ન છે, બેના લક્ષણ ભિન્ન ભિન્ન છે. નવ ને પચીસ થઈ છે એટલે સાડા નવ સુધી ચાલુ રાખવું છે. નવ પાંત્રીસ. જરાક આ બાબત એવી છે, ધર્મની બાબત, થોડોક ટાઈમ કાઢીને એનું અધ્યયન વિચાર સસમાગમ, અરે અરે આઠ આઠ દસ દસ કલાક પૈસા કમાવાની પાછળ ટાઈમ મળે, બરાબર ટાઈમ મળે, પણ આત્માના હિતને માટે એને કલાક બે કલાક ટાઈમ ન મળે. જ્ઞાનીઓ કહે છે કે પેલા તમે સાઇડ બિઝનેસ તો શરૂ કરી દો, મેઇન પછી વેપાર રોજગાર ચાલુ રાખતા રાખતા અડધો કલાક કલાક બે કલાક ટાઈમ કાઢીને કાંઈક થોડુંક ચિંતન મનન સ્વાધ્યાય કાંઈ શ્રવણ સત્સમાગમ તો કાંઈક સંસ્કાર સત્ના આવશે. બાકી તો થાયકો પાયકો પછી દુકાનેથી આવે કાંઈ ફોન નરીએ અને રવિવારે પિક્ચરમાં જાય એટલે એમ નેમ આખી જિંદગી એને પૂરી થઈ જાય. એને રામ બોલો ભાઈ રામ, ભાઈ આ કોણ નીકળ્યું કે કાલે હતા ભાઈ દુકાને તો બેઠા હતા ને આજ વ્યા ગયા. આ હા હા, કાલે આયુષ પૂરું થઈ જશે. આ કઈ કાયમ ને માટે આય નથી, આ તો ભાડુતી ઘર છે, થોડો ટેમ્પરર. આ જ્યાં સુધી આયુષ છે ત્યાં સુધી શરીર મારીએ છે, પછી ચાલ્યો જશે. જો આત્માની ઓળખાણ ન કરી તો એ આત્મા ક્યાં ખોવાઈ જશે એની કરુણા જ્ઞાનીઓને આવે છે કે ભાઈ એક પૈસાનું જેમાં ખર્ચ નથી, પૈસા ખર્ચવાથી ધર્મ થતો નથી. જો પૈસા ખર્ચવાથી ધર્મ થાય તો ધનવાનને ધર્મ થાય અને નિર્ધન ધર્મ વગર રહી જાય તો એવું થાય ને કે ધન જયંતભાઈ ધન ખર્ચી શકે એને ધર્મ થાય તો પૈસા વાળાને ધર્મ થાય અને નિર્ધન રહી જાય. માટે ધન ખર્ચવાથી ધર્મ થતો નથી, એની પાસે કાંઈ ધન નથી. કાંઈ તો જંગલમાં ધ્યાનમાં મગ્ન છે અને ધર્મ કરે છે. આ હા, પણ એને કોઈ જાતનો એટલો મોહરૂપી મદિરા પીધો છે. મદિરા જે દારૂ પીએ ને, દારૂ પીએ છીએ પછી ભાન નરીએ, વિવેક ચૂકી જાય. વિવેક તો એટલો ચૂકે કે આ મારી બેન છે કે આ મારી પત્ની છે એનો વિવેક ચૂકી જાય. આ મારી માં છે કે આ મારી પત્ની, વિવેક ચૂકી જાય. સાવ ગાંડો મેડ થઈ જાય એમ મોહરૂપી મદિરાનું પાન કરી આત્મા એટલો વિવેક ચૂકી ગયો છે કે પરને પોતાનું માને છે અને પોતાના સ્વભાવને એકદમ ભૂલી ગયો છે. માટે જ્ઞાનીઓ નિષ્કારણ કરુણા કરીને જ્ઞાનીઓને અજ્ઞાની પાસેથી કાંઈ પણ લેવું નથી, બિલકુલ. જેને કોઈ અપેક્ષા નથી, જેને કપડાની પણ અપેક્ષા નથી કપડા લેવાની, માત્ર એક દિવસે બે દિવસે ચાર દિવસે આહારની ઈચ્છા થાય તો જંગલમાંથી આવી અને ઉભા ઉભા આહાર લઈને ચાલ્યા જાય છે. બાકી અમને કોઈ પગે લાગે ને માનપત્ર આપે એવી કોઈ અપેક્ષા નથી. એવા જ્ઞાનીઓને કરુણા આવે છે જગતના જીવો દુખ્યા દેખીને એને ઉપદેશ દેવાનો, કાં શાસ્ત્ર લખવાનો એને ભાવ આવે છે. કોઈ જીવ ભવિષ્યમાં વાંચી અને એના આત્માનું હિત કરશે એમ જાણી શાસ્ત્ર લખીને ચાલ્યા જાય છે. એમ આ 150 વર્ષ પહેલા એક દોલતરામજી થયા છે, એમણે 6 ઢાળાની રચના કરી છે. એમાં પહેલી ઢાળમાં 4 ગતિના દુઃખનું વર્ણન છે કે ચારેય ગતિ દુઃખરૂપ છે. દેવ ગતિમાં પણ દુઃખ છે એમ આવશે બધું. એ વર્ણન બહુ સારું છે. અને દુઃખ તો છે, પછી દુઃખના કારણો અને એ દુઃખથી છૂટવાનો ઉપાય એ બધી વાત આવરી લીધી છે. હવે 5મી ગાથા, ત્રસ પર્યાયની દુર્લભતા. ત્રસ એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, એને ત્રસ કહેવાય. સ્થાવર અને ત્રસ. સ્થાવર પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, વનસ્પતિકાય અને તેજકાય, એ 5 પ્રકારના સ્થાવર એક ઇન્દ્રિય જીવો છે. અને ત્રસ એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, એ ત્રસ પર્યાયની દુર્લભતા. એમ કહે છે કે એક ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય થવું એ પણ દુર્લભ છે એમ કહેશે. હમણાં સંસારમાં ભમતા જીવને પચીન્દ્રિય થઈને સમ્યક્તા આદિ પામવું એ તો કોઈ અપૂર્વ છે, પરંતુ એક ઇન્દ્રિયમાંથી બહાર નીકળીને બે ઇન્દ્રિય આદિ ત્રસ પર્યાય પામવી તે પણ કેવું દુર્લભ છે એ વાત કહે છે. દુર્લભ લહી જો ચિંતા મણી ત્યું પર્યાય લહી ત્રસતણી લટ પીપીલ અલી આદિ શરીર ધર ધર મેરો સહી બહુ પીર. જેમ ચોક વચ્ચે ચિંતામણી પ્રાપ્ત થવો દુર્લભ છે તેમ નિગોદને એક ઇન્દ્રિયમાંથી નીકળીને ઈયળ કીડી ભમરો બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રી ચતુંદ્રી એવા વિકલ્પત્રયરૂપ ત્રસ પર્યાય પણ ઘણી દુર્લભતાથી પ્રાપ્ત થાય છે, ને તેમાં શરીર ધારણ કરીને પણ જીવ ઘણી પીડા પામે છે. ઈયળ વગેરે જીવોને મહાદુઃખ છે, નરક કરતા તેમને વધુ દુઃખ છે. જેમને પાંચ ઇન્દ્રિય પણ પૂરી નથી, વિચાર શક્તિ પણ નથી, તેથી તે જીવોને વિકલ કહેવાય છે. એક ઇન્દ્રિયમાંથી નીકળીને માન ક્યારેક વિકલત્રયમાં આવે, તેમાં હાથી વગેરેના પગ નીચે કચરાઈને મરે, પાણીમાં તણાઈ જાય, અગ્નિમાં ભસ્મ થઈ જાય, બીજા ચકલા વગેરે તેને ખાઈ જાય, એમ અનંત પીડા સહિત મરીને પાછા એક ઇન્દ્રિયમાં ઉપજે. વિકલત્રયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કરોડ પૂર્વ છે. વિકલત્રયમાંથી પચીન્દ્રિયપણું પામવું તે ઘણું દુર્લભ છે. એમ સંસારી જીવોને ચાર ગતિના દુઃખનું વર્ણન કરે છે. દુઃખનું વર્ણન એટલા માટે કરે છે કે એ દુઃખનું કારણ શું છે એને જાણે તો એ કારણને છોડે, અને સુખનું કારણ શું છે એને સેવે તો સુખની પ્રાપ્તિ થાય અને દુઃખથી જીવ મુકાઈ જાય. એ હેતુ એ આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. થઈ ગયો.